नमो हरिहन्तानं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वज्रायाणं नमो भूरि सर्वसाधूनां मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणे मंगलं कुंदकुंदार्यो अधिकार छे, तो आजे एमांथी आपणे 16 गाथामां स्वाध्याय करवानो छे।
ગઈકાલે 8 ગાથાનો સ્વાધ્યાય કર્યો, આજે 16 છે, એટલે આજે થોડી ગાડી ફાસ્ટ ભાગશે. જો 19મી ગાથામાં આચાર્ય ભગવાને શું કહ્યું કે આજ શુદ્ધોપયોગ જેની ખૂબ મહિમા અમે કરી, તો એ શુદ્ધોપયોગના માધ્યમથી જીવને પ્રગટ શું થયું કે શુદ્ધોપયોગના માધ્યમથી જીવે ઘાતી કર્મને નષ્ટ કર્યા અને એમને સ્વયં એવ જ સર્વજ્ઞ સ્વભાવ પ્રગટ થયો. આ જે સર્વજ્ઞ સ્વભાવ પ્રગટ થયો એ જ્ઞાન અને સુખ એ જીવને ઇન્દ્રિય ભૂત નથી પણ અતિન્દ્રિય છે. તો જો અહીંયા 19મી ગાથામાં શું કહે છે, પ્રક્ષીણ ઘાતી કર્મ અનહદ વીર્ય, જ્યાં શુદ્ધોપયોગના પ્રભાવથી જીવને કેવી અવસ્થા પ્રગટ થઈ કે જો ઘાતી કર્મનો નાશ થયો, અનહદ વીર્ય એમને પ્રગટ થયું, અધિક પ્રકાશ એમને થયો અને ઇન્દ્રિયથી અતીત થયેલા એવો આત્મા જ્ઞાન અને સૌખ્ય રૂપે પરિણમ્યો. એ શુદ્ધોપયોગના માધ્યમથી જીવ કેવા સ્વભાવને પ્રગટ કર્યું કે આવા અતિન્દ્રિય સ્વભાવ, અતિન્દ્રિય જ્ઞાન અને આનંદને એને પ્રગટ કર્યું. એ અતિન્દ્રિય જ્ઞાન અને આનંદ કેવું છે એની વાત હવે જ્ઞાન અધિકાર અને સુખ અધિકારમાં આપણને કરે છે. એટલે આજે ભૂમિકા બાંધી કે આખું આપણને 68 ગાથા સુધીની ભૂમિકા છે, ખ્યાલ આવ્યો કે? આગળ જોઈએ આપણે 20મી ગાથામાં કહ્યું કે આ જે જ્ઞાન અને સુખ જે પ્રગટ થયું એ કઈ દેહગત નથી. હમણાં જ આપણે બધી ગાથાઓ ચાલે ને કે આ શરીરથી જીવને સુખ દુઃખનો સંબંધ નથી. જેવી રીતના આજે ઉદાહરણ પણ આપ્યું કે કોઈ રાતના કોઈ વ્યક્તિ જોઈ શકતું હોય, કોઈ પ્રાણીઓ રાતના જોઈ શકતા હોય તો એને દીપકની શું જરૂરત છે? એવી જ રીતે કોઈને આત્મામાંથી જ સુખ જો પ્રગટ થાય છે તો એને બહારના શરીર અને સંયોગોની શું જરૂરત છે? નથી ને? તો જો 20મી ગાથામાં શું કહ્યું કે કાંઈ દેહગત નથી સુખ કે નથી દુઃખ, કેવળ જ્ઞાનીને, કેવળ જ્ઞાની ભગવાનને બાહ્યના શરીરથી સુખ કે દુઃખ છે જ નહીં, જેથી અતિન્દ્રિયતા થઈ તે કારણે એ જાણે છે. એટલે એ કેવળ ભગવાનને અતિન્દ્રિયતા એનાથી પ્રગટ થઈ છે. તો ચાલો હવે આપણે જ્ઞાન અધિકારની શરૂઆત કરીએ. સુખ અધિકારની ચર્ચા આપણે 2 ક્લાસ પછી કરશું. આ 2 ક્લાસમાં જ્ઞાન અધિકારની વાત આપણે ચાલશે. તો જો 21મી ગાથાની ભૂમિકા, હવે જ્ઞાનના સ્વભાવનો વિસ્તાર અને સુખના સ્વભાવનો વિસ્તાર ક્રમે પ્રવર્તતા 2 અધિકારો દ્વારા કરે છે. જોયું આખી આખી અનુસરણ ફ્લો બેસે છે ને? તેમાં પ્રથમ અતિન્દ્રિય જ્ઞાન રૂપે પરિણમેલા હોવાથી કેવળી ભગવાનને બધું પ્રત્યક્ષ છે એમ પ્રગટ કરે છે. જો હવે કેવળ જ્ઞાનની વાત કરવાના છે તો સર્વપ્રથમ એમ કહે છે કે આ કેવળ જ્ઞાન જે છે એ કેવું જ્ઞાન છે કે પ્રત્યક્ષ જ્ઞાન છે. પ્રત્યક્ષ જ્ઞાન કોને કહેવાય? જે ઇન્દ્રિય અને મનના નિમિત્ત વગર આત્માથી થાય તેને પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. જો આમાં તો હજી સ્થૂળ પરિભાષા છે કે ઇન્દ્રિય અને મનના નિમિત્તથી, ખરેખર તો કેવળ જ્ઞાનમાં બાહ્ય જ્ઞેયના પણ નિમિત્તની જરૂરત નથી. આપણને એ પણ આમાં આવશે કે જે કેવળ જ્ઞાન 3 લોક 3 કાળના પદાર્થોને જાણે છે. હવે 3 કાળ કીધું એમાં ભૂત અને ભવિષ્ય તો છે જ નહીં હમણાં, તો કેવી રીતના જાણે છે? તો શું કેવળ જ્ઞાન ખોટું છે? તો ના, ખોટું નથી. એના કાળમાં એ પર્યાય સ્થિત છે, એને વર્તમાનવત જાણે છે. એની આપણે ચર્ચા કરશું, થોડી વારમાં આવશે આમાં. તો સૌથી પહેલો પોઈન્ટ શું કીધો કે કેવળ જ્ઞાન કેવું છે કે પ્રત્યક્ષ જ્ઞાન છે. જો 21મી ગાથા, પ્રત્યક્ષ છે સૌ દ્રવ્ય પર્ય જ્ઞાન પરિણમનાર. આ જ્ઞાન પરિણમનાર એટલે શું છે? જે કેવળ જ્ઞાન રૂપે પરિણમી ગયેલો જીવ છે, જે કેવળ જ્ઞાન રૂપે પરિણમી ગયેલો આત્મા કે જેણે શુદ્ધોપયોગના માધ્યમથી કેવળ જ્ઞાન પ્રગટ કર્યું, એવા જીવને હવે કેવું જ્ઞાન છે કે સર્વ દ્રવ્ય પર્યાય એને પ્રત્યક્ષ છે. જાણે નહીં કે તે મને અવગ્રહ ઇહાદી ક્રિયા વડે. બે વસ્તુ કીધી ને, કેવળ જ્ઞાન કેવું છે કે સર્વ દ્રવ્ય પર્યાયોને પ્રત્યક્ષ જાણે છે. સર્વ દ્રવ્ય પર્યાય એટલે શું? કે 3 લોકમાં અને 3 કાળમાં જેટલા પણ દ્રવ્યો છે અને એની જેટલી પણ પર્યાયો છે બધાને પ્રત્યક્ષ જાણે છે. પ્રત્યક્ષ જાણે છે એટલે અહીંયા બેઠા બેઠા એમને એ પ્રતિભાસિત થાય છે. જો એક થોડોક વિચાર કરીએ, જાણવું એનો મતલબ શું? આપણે ઘણા શાસ્ત્રોમાં સમયસારજીમાં વાત આવે છે કે જ્ઞેયાકાર અને જ્ઞાનાકાર, આપણે એમ પણ વાત આવે ને. તો હવે જ્ઞેયાકાર કોને કહેવાય? કે આ જે પદાર્થ છે બહાર, આ બહારનો જે પદાર્થ છે એનો જે પણ કઈ આકાર છે એને જ્ઞેયાકાર કહેવાય. બરાબર, જેવી રીતના લંબચોરસ છે એના પર કઈક લખેલું છે, કઈક ડિઝાઇન કરેલી છે, તો એને જ્ઞેયાકાર કહેવાય. હવે એવો જે આકાર મારા જ્ઞાનની પર્યાયમાં પડ્યો તો એ આકારને શું કહેવાય? એને જ્ઞાનાકાર કહેવાય. તો મારો તમને પ્રશ્ન છે કે જ્ઞેયાકાર તો લંબચોરસ છે, તો જ્ઞાનાકાર પણ લંબચોરસ છે? એટલે જેવું જ્ઞેય છે એનો બધો જ સ્વભાવ, એની બધી જ અવસ્થા જ્ઞાનમાં ફક્ત જણાઈ જવી, પ્રતિભાસિત થઈ જવી, એને જ જ્ઞાનાકાર કહેવાય છે. કેમ કે જેવું જ્ઞેય છે એવું જ્ઞાન થઈ જતું નથી. ખ્યાલ આવે છે? જ્ઞાન જ્ઞાન રૂપે રહીને જ્ઞેયાકારને જાણી લે છે. એટલે જ્ઞાનનો તો હજી પણ અતિન્દ્રિય સ્વભાવ જ છે, જ્ઞાન હજી અમૂર્તિક જ છે, આની જેવું મૂર્તિક થઈ ગયું નથી. ખ્યાલ આવ્યો કે નહીં? તો જ્ઞાન જ્ઞાન રૂપે રહીને જ્ઞેયનો જેવો એનો સ્વભાવ છે, એના જેટલા પણ સ્વભાવ છે ને, લંબચોરસ છે, પ્લાસ્ટિકનો છે, શાઇની છે, હાર્ડ છે, એનું વજન છે, બધા જ એના સ્વભાવ, એની બધી જ અવસ્થાઓ એ બસ જ્ઞાનમાં પ્રતિભાસિત થઈ ગઈ, એને જ્ઞાનાકાર કહેવાય છે. બરાબર, હવે એ જ વસ્તુને કેવલ જ્ઞાની ભગવાન પર લગાવો. કેવલ જ્ઞાની ભગવાન બેઠા તો છે પોતાની સત્તામાં. ક્યાં બેઠા છે? કે પોતાના સ્વભાવમાં, જ્યાં છે ત્યાં છે. જેવી રીતના સિદ્ધ ભગવાન હોય તો સિદ્ધ શિલા પર છે, અરિયત ભગવાન હોય તો એમના યથા યોગ્ય ક્ષેત્રમાં છે. શ્રીમંદર ભગવાન છે ને વિદેહ ક્ષેત્રમાં, તો એ ત્યાં છે. અને ત્યાં પણ ક્યાં છે? કે એમના જે અસંખ્યાત પ્રદેશો છે ત્યાં છે. તો શ્રીમંદર ભગવાન નું જ્ઞાન ક્યાં છે? એ ત્યાં જ છે. એ જ્યાં એમનો આત્મ પ્રદેશો છે, જ્ઞાન પણ ત્યાં જ છે. પણ જાણે છે શું? કે લોકાલોકને બધું જ જાણે છે, બધું જ જાણે છે. તો લોકાલોકને કેવી રીતના જાણે છે? કે પ્રત્યક્ષ જાણે છે. હવે પ્રત્યક્ષ નો શું મતલબ? જો જે આગળની ગાથામાં આવશે, જેવી રીતના આપણી પાંચ ઇન્દ્રિયો હોય, તો પાંચ ઇન્દ્રિય સ્પર્શ રસ ગંધ ચક્ષુ કર્ણ. તો સ્પર્શની કેવી અવસ્થા છે? કે કોઈ પણ વસ્તુનો સ્પર્શનું જ્ઞાન કરવું હોય તો એને અડવું પડે છે. અડ્યા વગર એ ઠંડુ છે, ગરમ છે, કડક છે, નરમ છે, એનો ભાગ આપણને જ્ઞાન થતું નથી. એવી આપણી ક્ષયોક્ષમ જ્ઞાનીઓનું લિમિટેશન છે. ખ્યાલ આવ્યો કે જે મતિશુદ્ધ જ્ઞાની આપણે છે, તો આપણું એવું લિમિટેશન છે કે સ્પર્શેન્દ્રિયનું જ્ઞાન એક તો ઇન્દ્રિયના માધ્યમથી થાય છે, એટલે પરોક્ષ છે. અને કેવું પરોક્ષ છે? કે એને અડ્યા વગર થતું નથી. રસનેન્દ્રિયનું જ્ઞાન કેવું છે? કે ચાખ્યા વગર થતું નથી. એ જીભ ઉપર મૂકો, સ્પર્શ થાય તો એનો સ્વાદ આવે છે. જ્ઞાનેન્દ્રિયનું કેવું સ્વરૂપ છે? સેમ સુગંધ અંદર નાકમાં જઈને એના જે નોડ્સ કે જ્યાં હોય ત્યાં સુધી પહોંચે તો આપણને એનો ભાસ થાય છે. કર્ણેન્દ્રિયનું કેવું છે? સેમ શબ્દ કાનમાં પડે, એના જે યથા યોગ્ય સેન્સર્સ હોય ત્યાં પહોંચે તો એ જ્ઞાન થાય છે. હવે ચક્ષુ ઇન્દ્રિયનું કેવું છે? ચક્ષુ ઇન્દ્રિયનો એવો સ્વભાવ છે કે પદાર્થ દૂર છે અને તો બી એનો જે સ્વભાવ છે એ આ ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમથી જણાય. બહુ નજીક હોય તો ઉડતું ન જણાય, બહુ નજીક હોય તો ન જણાય, સ્પર્શ થાય તો બિલકુલ ન જણાય. ખ્યાલ આવે છે? એટલે ચક્ષુ ઇન્દ્રિયને આવો જ સ્વભાવ છે. હવે આ જ તો પણ બધા જ્ઞાન છે. જો હવે મનની પણ વાત કરીએ, મનનો કેવો સ્વભાવ છે? કે ચક્ષુ ઇન્દ્રિય જેવો જ છે, એને મનને કઈ સ્પર્શ કરવાની જરૂર પડતી નથી. એ મન એની જગ્યાએ છે અને દૂરના પદાર્થોનો વિચાર અહીંયા બેઠા બેઠા કરી દે છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે તો એ પાંચે ઇન્દ્રિયનો સ્વભાવ કેવો છે? એટલે જે મતિ શુદ્ધ જ્ઞાનનો સ્વભાવ કેવો છે? કે જેટલી જેટલી ઇન્દ્રિય અને મનની યોગ્યતા છે એટલું જ જણાય છે. એટલું જ જણાય છે કે નહીં? હવે સમજો કોઈ આંધળું વ્યક્તિ હોય, કોઈ આંધળું વ્યક્તિ હોય તો એને જ્ઞાનમાં કમી નથી, એ હજી પંચેન્દ્રિય જીવ જ છે. કોઈ આંધળું મનુષ્ય હોય ને તો એ હજી એ સંગની પંચેન્દ્રિય જ ગણાય, એને કઈ આ ઇન્દ્રિયનું જ્ઞાન જ નથી એમ નથી. પણ એને અત્યારમાં એ અંગ ચાલતું નથી અથવા એ અંગમાં કઈ ખોડ કાપડ છે તો એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ બનતો નથી. આપણે હમણાં મનોજભાઈ નો શ્લોક આવ્યો તો कोई ने स्ट्रोक आवे तो पांच इंद्रिय हयात छे के नहीं छे छे मनुष्य એટલે જે જીવ છે તો મનુષ્ય ગતિમાં અજી સંધિ પંચેન્દ્રિય છે કે નહીં કે છે પણ અત્યારના એમને ચક્ષુ ઇન્દ્રિયથી જોવાનું કર્ણેન્દ્રિયથી સંભળાવવાનું જ્ઞાન થાય છે કે નહીં નથી થતું તો કેમ નથી થતું કેમ કે એ જાતનું જેવે જે આ બ્રેઇન થ્રુ કનેક્શન આપણું જતું હોય તો એ જાતનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ બનતો નથી ખ્યાલ આવે ને આને કહેવાય પરોક્ષ જ્ઞાન જ્ઞાન કે ઓલા પર ડિપેન્ડન્ટ નથી જો વસ્તુ સ્વતંત્રતા પર પાછી એની એમ છે કે જ્ઞાન કઈ ઇન્દ્રિયથી થતું નથી ખ્યાલ આવે ને ઇન્દ્રિયથી જ્ઞાન થતું નથી પણ તો પણ ઇન્દ્રિય વગર થતું નથી એને જ પરોક્ષ જ્ઞાન કહેવાય ખ્યાલ આવે અને પ્રત્યક્ષ જ્ઞાન હવે કોને કહેવાય પ્રત્યક્ષ જ્ઞાન એટલે આત્માથી ડાયરેક્ટ કોઈ પણ ઇન્દ્રિયના માધ્યમ વગર સીધું ડાયરેક્ટ વસ્તુને જાણી લે છે અને કેવળ જ્ઞાનને બેમિટ સાઈડ પર મૂકો જે અવધિ મનોપર્યાય જ્ઞાન હોય તો અવધિ મનોપર્યાય જ્ઞાન પણ દેશ પ્રત્યક્ષ છે દેશ એટલે પાર્શિયલ પ્રત્યક્ષ છે પાર્શિયલ કેમ કીધું કેમ કે કેવળ જ્ઞાન જેવી શક્તિ નથી પણ જાતિ તો એવી જ છે પ્રત્યક્ષપણાના એંગલથી જાતિ એવી જ છે પણ ખાલી ફરક કેટલો છે કે જાણે છે ખાલી પુદ્ગલને અને શક્તિ કેવળ જ્ઞાન જેટલી નથી જેટલું એનો ક્ષયક્ષમ એટલી છે પણ હવે સમજો કે સહોદરોને ઇન્દ્ર છે એમને બાળ તીર્થંકરના જન્મનો સમાચાર કેના માધ્યમથી ખબર પડે છે કે અવધિ જ્ઞાનથી ખબર પડે છે તો બેટા ક્યાં છે એ અયોધ્યા નગરીમાં આવી ગયા કે ના બેટા તો જે સૌધર્મ સ્વર્ગમાં જ છે તો આત્માના પ્રદેશો ક્યાં છે કે સૌધર્મ સ્વર્ગમાં એમનું જ્ઞાન ક્યાં છે સૌધર્મ સ્વર્ગમાં જ છે તો ત્યાંથી આટલું દૂર તો ચક્ષુ જોઈ શકતી નથી કાનથી સંભળાતું નથી ગમે તે ઇન્દ્રિયથી જણાતું નથી તો પણ એમને કેવી રીતના જણાય છે કે અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકે છે એમ કહેવાય ને ઉપયોગ મૂકે છે તો ઉપયોગ મૂકતા પહેલા એમને અવધિ દર્શન થાય છે અવધિ દર્શન પછી અવધિ જ્ઞાન થાય છે તો એ પણ ક્રમે થતું જ્ઞાન છે એ પણ ક્રમે થતું જ્ઞાન છે અને એમને અંતર્મૂળ લાગે છે જાણવા માટે કે આ આ કંઈક થયું શું થયું વિચારવા દો અને ભાઈ વિચાર કરીને જાણે છે કે એવો બાળ તીર્થંકરનો જન્મ થયો એ પણ જ્ઞાન છે કેવું છે કે અધૂરું જ્ઞાન છે અધૂરું છે એટલે ક્ષયોક્ષમ જ્ઞાન છે ક્ષયોક્ષમ થયો અને કેવળ જ્ઞાન કેવું છે કે એક જ સમયમાં એને કોઈ ક્રમ થતો નથી એક જ સમયમાં દર્શન અને જ્ઞાન બી એક સાથે થાય છે અને એક જ સમયમાં લોકાલોકના બધા જ દ્રવ્ય પર્યાયોને જાણી લે છે આને કહેવાય પ્રત્યક્ષ જ્ઞાન સકલ પ્રત્યક્ષ જ્ઞાન ખ્યાલ આવે જો એક આપણે પહેલા પ્રત્યક્ષ જ્ઞાનનો એક્ચ્યુઅલી અનુમાન લગાવવું બહુ અઘરું છે કેમ કે આપણે ત્યારે ફીલ નથી કર્યું ને આપણું જ્ઞાન હંમેશા ઇન્દ્રિય ડિપેન્ડન્ટ રહ્યું છે આ મનુષ્ય ભાવમાં તો ડાયરેક્ટ ફીલ ક્યારેક કરી શકતા નથી સમજો આપણે અહીંયા બેઠા હોય અને અમેરિકાનો વિચાર કરીએ તો અમેરિકાનો વિચાર કરીએ તો આપણો વિચાર મનના માધ્યમથી થયો અને સૌધર્મ સ્વર્ગથી જે ઇન્દ્ર બાળ તીર્થંકરનો વિચાર જ કરે છે ઇનર એ અવધિ જ્ઞાનથી થયું તો આપણાને એના એ મનથી થતા જ્ઞાનમાં મનથી થતા મતિશુદ્ધ જ્ઞાનમાં અને અવધિ જ્ઞાનમાં એ ફરક ભાસતો નથી ખ્યાલ આવે છે એ ફરક એક્સપિરિયન્સ કરી શકાતો નથી ના એવી પણ જો એવું પણ નથી જો આપણું કેવું છે કે મનુષ્ય ભાવમાં જે જ્ઞાન થાય છે આગળ કઈ જોયેલું જાણેલું સાંભળેલું હોય એવું પણ નથી ઘણી જગ્યાએ તો સાવ કલ્પના થાય છે ને હવે જે રીતે મંગળ ગ્રહ કેવો હશે તો આપણે કઈ જોયું નથી કઈ જાણ્યું નથી પણ ઇમેજિનેશન કરીએ છીએ ને કે લાલ રંગનો હશે ત્યાં પથરા હશે સાચા ખોટાનો પ્રશ્ન જ નથી ને હમણાં આ તો જાણવાની પ્રક્રિયાનો પ્રશ્ન છે મારું કહેવાનો મતલબ શું છે કે આ જે જ્ઞાન થઈ રહ્યું છે એ મનના માધ્યમથી થઈ રહ્યું છે મનના માધ્યમથી જીવ વિકલ્પ કરે છે ખ્યાલ આવે કે નહીં વિકલ્પ કરે છે તો એ જ્ઞાન સાચું બી હોય શકે ખોટું બી હોય શકે વાત સાચી છે અને અવધિ જ્ઞાનથી જે જણાય છે એ તો સાચું જ જ્ઞાન છે એ જોયેલા જાણેલાનો પ્રશ્ન નથી કેમ કે જેવી રીતના આ ફોન પ્રત્યક્ષ આંખેથી દેખાય છે એવી જ રીતે ત્યાં અવધિ જ્ઞાનથી પ્રત્યક્ષ જ્ઞાનથી જણાય છે આ આવું જ છે ખ્યાલ આવે એ પ્રત્યક્ષ જ્ઞાન એ પરોક્ષ જ્ઞાન કરતા બહુ વધારે ચોખ્ખું જ્ઞાન છે. આ પરોક્ષ જ્ઞાન છે ને ઇન્દ્રિયના માધ્યમથી જાણેલું. તો હવે સમજો કે આ ફોન છે, તો આ ફોનનો ખાલી બેક સરફેસ જોઈ શકું છું, આગળના સરફેસ પર શું ચાલી રહ્યું છે મને ખબર નથી. ત્યાં કોઈ સ્ક્રેચ હોઈ શકે, કે કલર ફેર થયો હોઈ શકે, કે કંઈક થયો હોઈ શકે, તો મને આર પાર દેખાતું નથી, મને ખાલી આ સરફેસ દેખાય છે. અવધિ જ્ઞાનથી તો આર પાર અંદરના પરમાણુ પરમાણુ બધું જાણી જવાય છે. ખ્યાલ આવે છે કે નહીં? એટલું ક્લિયર પ્રત્યક્ષ જ્ઞાન છે. તો કેવળ જ્ઞાન કેવું હશે? ખ્યાલ આવે છે ને? અરે કેવળ જ્ઞાનના સ્વભાવનો વિચાર કરતા આપણને અંદરથી એવી આમ ઉર્મીઓ જાગે છે કે અરે આવું જ્ઞાન એમ. ખ્યાલ આવે? મેં ગઈકાલે જ્યારથી હું સ્વાધ્યાય કરું છું ને, મને તો આમ કેવળ જ્ઞાન ગુંજે છે. જો આ 21મી ગાથામાં આપણે શું જોયું કે પ્રત્યક્ષ છે અને અવગ્રહ ઈહા અધિક્રમ રૂપ નથી. ચલો આગળ 22મી ગાથા. હવે અતિન્દ્રિય જ્ઞાન રૂપે પરિણમેલા હોવાથી આ ભગવાનને કઈ પણ પરોક્ષ નથી એવો અભિપ્રાય બતાવે છે. કે આ જ્ઞાન કેવું છે? કે પ્રત્યક્ષ છે. ન પરોક્ષ કઈ પણ, સર્વતઃ સર્વાક્ષ ગુણ સમૃદ્ધ ને. સર્વાક્ષ ગુણ સમૃદ્ધ એટલે શું? કેટલો સરસ શબ્દ છે જો, કે જે ભગવાને સર્વ ગુણોને પ્રગટ કરી લીધા છે એમ કહેવાય સર્વાક્ષ ગુણ સમૃદ્ધ. એટલે ભગવાન કેવા છે? કે સર્વ ગુણોને એમણે સમૃદ્ધ પ્રગટ કરી લીધા છે. તો એવા ભગવાનને બધી જ વસ્તુ પરોક્ષ નથી. સર્વકઃ બધે જ ઇન્દ્રિય અતીત સદૈવને સ્વયમેવ જ્ઞાન થયેલ છે. ઇન્દ્રિયોથી અતીત છે અને સદૈવ છે. હવે એ સદૈવ રહેશે અને કેવું છે? કે સ્વયમેવ થયેલું છે. બોલો, મુનિરાજ જયારે શુદ્ધોપયોગમાં લીન થયા અને શ્રેણી માંડી, એમણે કેવળ જ્ઞાન પ્રગટ કરવાનો કેટલો પુરુષાર્થ કર્યો? પ્રશ્ન સમજાય છે? કોઈ પણ જીવ છે ને જયારે પોતાના આત્મામાં લીન થાય તો એનું પ્રયોજન એકમાત્ર સુખ નો અનુભવ કરવાનો. એ બી વ્યવહાર છે, કેમ કે પર્યાય સુખ તો પર્યાય છે ને. ખરેખર એનું પ્રયોજન તો પોતાના આત્મામાં લીન થવાનું, એ નિશ્ચય છે. અને પર્યાય થી પણ વિચાર કરીએ તો એમને સુખ નું પ્રયોજન છે. અને સુખના પ્રયોજન માટે એ વિતરાગતા ચાહે છે. કેવળ જ્ઞાન ચાહતા નથી અને સ્વયં એવું પ્રગટ થઈ જાય. કેવળ જ્ઞાન ખરેખર બાય પ્રોડક્ટ છે. આપણને કહેતા બી એમ થોડુંક ઓલું અચરજ થાય, થોડું અચકાટ થાય. અરે કેવળ જ્ઞાન, કેમ કે અત્યાર સુધી આપણે એમ જ સાંભળ્યું ને, ભગવાન કેવા હોય? વિતરાગી હોય ને સર્વજ્ઞ હોય. સર્વજ્ઞતા જ આપણે ભગવાનની મહિમા તરીકે આપણે અત્યાર સુધી જાણ્યું છે. પણ ખરેખર તો બાય પ્રોડક્ટ છે. કેમ કે ખરેખર ભગવાનની મહિમા સેનાથી છે? એ અનંત સુખ નો અનુભવ કરે છે એનાથી એમની મહિમા, એમનાથી એમની મહિમા. તો જો આ કેવું છે ભગવાનનું જ્ઞાન? કે પરોક્ષ નથી, હવે સદૈવ રહેવાનું છે, સર્વત્ર જાણે છે અને સ્વયમેવ પ્રાપ્ત થયેલું છે. તો પ્રશ્ન ઉભો થાય કે કેટલું જાણે છે? પ્રશ્ન ઉભો થાય ને, કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન તમે કહો છો તો કેટલું જાણે છે એ તો બતાવો. જો હવે 23મી ગાથા, હવે આત્માનું જ્ઞાન પ્રમાણપણું અને જ્ઞાનનું સર્વગતપણું પ્રકાશે છે. આ બહુ ફેમસ ગાથા છે. આપણે ગુરુદેવ શ્રી ઘણી વાર, અને હેમંતભાઈ બી આને ઘણી વાર રેફર કરે છે, કે જો જીવ દ્રવ્ય જ્ઞાન પ્રમાણ ભાખ્યું, જ્ઞાન તે જ્ઞેય પ્રમાણ છે, ને જ્ઞેય લોકાલોક તેથી સર્વગત તે જ્ઞાન છે. જીવ દ્રવ્ય કેવું છે? કે જ્ઞાન પ્રમાણ છે. જેટલું જ્ઞાન તેટલું જીવ દ્રવ્ય. આના ઉપર પ્રશ્ન પાછળથી ઉપાડશે તો બસ જીવમાં જ્ઞાન જ છે, બીજું કઈ નથી. ખ્યાલ આવે ને? એનો જવાબ પાછળથી આપશે. હમણાં તો શું કીધું? કે જેટલું જ્ઞાન તેટલો જીવ. સમયસારજીમાં પણ બધે જ કે ને, કે જ્ઞાન તે આત્મા, જ્ઞાન તે આત્મા, બરાબર. તો જેટલું જ્ઞાન તેટલો જીવ. હવે જ્ઞાન કેટલું? કે લોકાલોક જેટલું, જેટલું લોકાલોક તેટલું જ્ઞાન. શું કહ્યું? જ્ઞાન જ્ઞેય પ્રમાણ. લોકાલોકની પહેલા એક સ્ટેપ નાખ્યું, જ્ઞાન કેટલું છે? કે જેટલું જ્ઞેય છે તેટલું જ્ઞાન છે. જે વસ્તુનો સ્વભાવ છે એ સ્વભાવમાં ક્યારેય લિમિટેશન આવે નહીં. બેહદતા જોઈએ ને, તો બેહદતા હોય જ્ઞાનનું કામ છે જાણવું. અને પદાર્થોમાં પ્રમેયત્વ ગુણ છે, એટલે જણાવવાનો ગુણ છે. તો કેટલું જાણી શકે જ્ઞાન? કે જેટલા પદાર્થો છે બધું જ જાણી લે. જેવી રીતના આપણે અગ્નિ લગાવીએ અને અગ્નિ કેટલી વસ્તુને બાળે, તો કેટલી વસ્તુને બાળે પ્રશ્ન નથી, જેટલું પણ બળવા યોગ્ય છે એ બધું બળી જાય. આગ લાગે ને કે તો જેટલું પણ બળવા યોગ્ય હોય બધું બળી જાય. એવી જ રીતે જ્ઞાન કેટલી વસ્તુને જાણે, કે જેટલું જાણવા યોગ્ય છે બધું જ જાણી લે છે, અને કેટલું જાણવા યોગ્ય છે. હવે એ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે ને કે જાણવા યોગ્ય વસ્તુ કેટલી, તો લોકાલોક. એક સાધારણ અપેક્ષા આપણે જોઈએ તો આ વિશ્વમાં છ દ્રવ્ય છે, બરાબર. આપણે જોઈએ ને કે વિશ્વમાં છ દ્રવ્ય છે, એમાં એક આકાશ દ્રવ્ય કેવું છે કે અલોકાકાશ છે અને લોકાકાશ છે. અલોકાકાશ તો અનંત 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 છે, અને લોકાકાશમાં બીજા બાકીના પાંચ દ્રવ્યો રહેલા છે, એટલે છ એ મળીને લોક કહેવાય છે, બરાબર. તો એક લોકમાં કેટલા દ્રવ્યો છે કે અનંતાનંત દ્રવ્યો છે, અનંતાનંત દ્રવ્યો છે. એટલે થોડુંક એનું ભાવ ભાષણ કરીએ તો સમજો, આ જે પદાર્થ છે, એક સિમ્પલ પદાર્થ, આમાં પ્લાસ્ટિકના પરમાણુ કેટલા, એ અનંત, એ અનંત. હવે અનંત પરમાણુ આવ્યા ક્યાંથી, આની પહેલા કઈ અવસ્થામાં વિચાર કરીએ ને. સમજો આપણે અત્યારના જે 50-100 લોકો છે અહીંયા, તો કઈ ગતિમાંથી આવ્યા, તો કોઈ ક્યાંથી આવ્યો હોય, કોઈ ક્યાંથી આવ્યો હોય, બરાબર કે નહીં. એની પહેલા કઈ ગતિઓમાં હતા, એની પહેલા કઈ ગતિઓમાં હતા, એમ કરતા કરતા અનાદિ બેક ટ્રેક કરો, ખ્યાલ આવે ને. અથવા પરમાણુને અનાદિ બેક ટ્રેક કરો કે આ ક્યાંથી આવ્યો, આ ક્યાંથી આવ્યો, આ ક્યાંથી આવ્યો, ખ્યાલ આવે છે. અને હવે અનાદિ ફ્યુચર ટ્રેક કરો કે હવે ક્યાં જશે, ક્યાં જશે, ક્યાં જશે, ખ્યાલ આવે છે. આપણે જેવી રીતના સમજો, ગુરુદેવશ્રીનું તો આપણને ફૂટપ્રિન્ટ ખબર છે, ફૂટપ્રિન્ટ ખબર છે ને ગુરુદેવશ્રીની, કે અહીંયાથી સ્વર્ગમાં ગયા, ત્રીજા સ્વર્ગમાં, પછી ત્યાંથી તીર્થંકરના પુત્ર તરીકે જન્મ લેશે, પછી ત્યાંથી મુનિ દશા લઈને હજી ઉપરના સ્વર્ગમાં જશે, અને ત્યાંથી આવીને તીર્થંકર થશે, બરાબર. આ તો આપણને ગુરુદેવશ્રીની એક્ઝેક્ટ ફૂટપ્રિન્ટ ખબર છે. હવે ગુરુદેવશ્રીના પ્રભાવના કાળમાં જેટલા જીવો આવ્યા, જેટલા જીવો થયા છે ને, હવે એ બધાની ફૂટપ્રિન્ટ કાઢો, ખ્યાલ આવે છે કે નહીં. કે રામજી બાપુની ફૂટપ્રિન્ટ અહીંયાથી ક્યાં ગયા, ત્યાંથી ક્યાં જશે, ત્યાંથી ક્યાં જશે, ત્યાંથી ક્યાં જશે. દેવ માતાજીઓની ફૂટપ્રિન્ટ, પંડિતજીની ફૂટપ્રિન્ટ, અરે આપણી ફૂટપ્રિન્ટ કાઢો. આપણે બી ગુરુદેવશ્રીના પ્રભાવના કાળમાં થયા છે ને. હવે સમજો, એ હજાર લોકોની, લાખ લોકોની ફૂટપ્રિન્ટ કાઢવી હોય ને તો આપણું મગજ જ કામ ન થાય, ખ્યાલ આવે છે કે નહીં. કેમકે મતિશુદ્ધ જ્ઞાનની એટલી જ શક્તિ છે, અને કેવળ જ્ઞાનની શક્તિ કેટલી છે કે ખાલી ફૂટપ્રિન્ટ નહીં, ગુરુદેવશ્રીના શરીરના એક એક પરમાણુઓ, ખાલી ગુરુદેવશ્રીનો આત્મા જેટલું નહીં, એના શરીરના એક એક પરમાણુઓ ક્યાંથી આવ્યા, ક્યાં ગયા. હવે એ પરમાણુઓનો ભેટો પાછો ગુરુદેવશ્રીને થશે કે નહીં થાય, પાછા અવિભાગ પ્રતીક છે. હવે સિમ્પલ ભાષામાં સમજીએ કે સમજો આપણે, હું જીવ છું, મારામાં જ્ઞાન છે, જ્ઞાનથી જાણવાની શક્તિ છે. તો હમણાં મેં આને જાણ્યું, આને જાણ્યું, આને જાણ્યું. જ્યારે સૂતા હોય ત્યારે જ્ઞાન ઓછું થઈ જાય, પછી જાગે તો જ્ઞાન વધી જાય, જ્ઞાનનો ક્ષયક્ષમ વધી જાય, બરાબર. સવારના ટાઈમમાં જ્ઞાનની તીક્ષ્ણતા વધારે હોય, બપોરના જમીએ એટલે પ્રમાદ થાય, તો પાછું જ્ઞાનની તીક્ષ્ણતા ઘટે, વળી પાછું વધે, વળી પાછું ઘટે. દર સમયે ઘટ વધ થાય છે, દર સમયે ષડગુણ હાની વૃદ્ધિ કહે છે ને ગુરુદેવ, ષડગુણ હાની વૃદ્ધિ દર સમયે દરેક ગુણની પર્યાયોમાં થાય. તો દરેક દ્રવ્યના, દરેક ગુણની, દરેક પર્યાયની, દરેક હાનિ વૃદ્ધિ સહિત ભૂતકાળના અનંત કાળની અને ભવિષ્યના અનંત કાળની બધી જ વસ્તુ કેવળ જ્ઞાનમાં એક સમયમાં, એક સમયમાં પ્રત્યક્ષ, આમ જાણે હાથમાં રાખ્યો કેવું દેખાય છે એવું પ્રત્યક્ષ અને સ્પષ્ટ, જેવી રીતના આ આંખેથી જોયું એનાથી બી સ્પષ્ટ, એટલું ક્લિયર, ક્રિસ્ટલ ક્લિયર જિનેન્દ્ર ભગવાનને કેવળ જ્ઞાનમાં જણાય. એટલું જ નહીં, એટલું જ નહીં, હજી આગળ સાંભળો. આ તો એક લોકની વાત થઈ ને, એક લોકમાં સમજો જેટલા અનંત પદાર્થો છે, હવે એ અનંત પદાર્થોના દરેક પર્યાયોને બધા અવિભાગ પ્રતિચ્છેદને બધું આદિનાથ ભગવાને જાણ્યું કે નહીં જાણ્યું ને તો આદિનાથ ભગવાનના એક સમયની પર્યાયમાં કેવળ જ્ઞાનની પર્યાયમાં લોકાલોક જણાય ગયો ખ્યાલ આવ્યો આદિનાથ ભગવાનના જ બીજા સમયની પર્યાયમાં પાછા લોકાલોક જણાયા ત્રીજા સમયમાં પાછા લોકાલોક જણાયા ચોથામાં પાછા લોકાલોક જણાયા પાંચમામાં પાછા લોકાલોક જણાયા હવે મહાવીર ભગવાને પોતાના કેવળ જ્ઞાનની એક સમયમાં આ પાંચે લોકાલોકને જાણ્યા કે નહીં ખ્યાલ આવે છે કે નહીં હવે ભૂતકાળમાં અનંત સિદ્ધ ભગવાન થઈ ગયો એ અનંત સિદ્ધ ભગવાને પોતાના અનંત કાળની અનંતી પર્યાયોમાં અનંત લોકાલોક જાણ્યા એટલે એક લોકાલોક સાક્ષાત મોજુદ હાજરા હજુ અને બીજા અનંત લોકાલોક જ્ઞાનમાં ઝલકતા હોય એની એનું પ્રતિબિંબ ખ્યાલ આવે છે કે નહીં હવે જે મહાવીર ભગવાન વર્તમાન સમયની કેવળ જ્ઞાનની પર્યાયમાં કેટલા લોકાલોકને જાણે છે ખ્યાલ આવે છે કે નહીં આ વર્તમાન સાક્ષાત તો જાણે જ છે પણ ઓલા જ્ઞાનનું પ્રતિબિંબ એ પણ જાણવા યોગ્ય જ્ઞેય છે કે નહીં છે કે નહીં તો એને બી જાણે છે એટલે ગુરુદેવ શ્રી કહે ને ઘણી વાર કે અનંત લોક હોત તો એને પણ જાણી લેત અરે જાણી લેત ની જાણે જ છે જાણે જ છે અને ભવિષ્યનું પણ લગાવો એમાં ખ્યાલ આવે અને સિદ્ધ ભગવાન ક્યાંથી છે અનાદિથી છે અનાદિથી એવું જે અનંતા જીવોની અપેક્ષાએ જોઈએ ને તો એવો કાળ જ નથી કે જ્યારે સિદ્ધ ભગવાન ન હોય એક જીવની અપેક્ષાએ ભલે સંસારી અને પછી સિદ્ધ થાય અનંત જીવોની અપેક્ષાએ જોઈએ તો અનાદિથી સિદ્ધ છે જ એટલે જ્ઞાનની તાકાત કેટલી છે વિચાર તો કરો એ કેવળ જ્ઞાનની શક્તિ કેટલી છે અને આ કેવળ જ્ઞાન તો જ્ઞાન ગુણની ફક્ત એક સમયની પર્યાય છે તો જ્ઞાન ગુણની શક્તિ કેટલી અને એવા મારામાં અનંત ગુણ પડેલા છે આપણે માસી સાથે વાત કરતા હતા ને ગઈકાલે તો આપણે આમ કેવું હોય તો એમ કે મારામાં કેટલા ગુણો કે અનંત ગુણો અને અનંત શક્તિઓ મારામાં પડે પછી અનંત શક્તિની શક્તિ કેટલી ખ્યાલ આવે છે ને એક એક શક્તિનો આવો ડિટેલમાં વિચાર કરીએ તો આપણને અંદરથી પ્રતિભાસ થાય કે ઓહો આ પદાર્થમાં કેવી શક્તિ છે ખ્યાલ આવે ને તો પોતાની મહિમા આવે અને આ મહિમા આવતા સમ્યક દર્શન ઓટોમેટિક થાય છે ખ્યાલ આવે પોતાની મહિમામાં જીવ લીન થઈ જાય એને શુદ્ધ ઉપયોગ કહેવાય છે તો જો આપણે શું વાત કરી આ કેવળ જ્ઞાનનું થોડું સ્વરૂપ આપણે જોયું ટાઈમ તો જાય છે ને આપણે ફટાફટ ભગાવવું છે તો જીવ જ્ઞાન પ્રમાણ છે જ્ઞાન જ્ઞેય પ્રમાણ છે અને જ્ઞેય લોકાલોક છે તો હવે પ્રશ્ન ઉભો થયો છે પહેલા મેં વાત કરી જીવને જ્ઞાન પ્રમાણ કીધું તો જીવ અને જ્ઞાન એક સરખા છે કે થોડા વધારે ઓછા છે તો ત્યાં આચાર્ય ભગવાને જો મેં પહેલા જ કહ્યું પ્રવચન સારમાં ઘણા તર્ક અને લોજિકથી આખું ગ્રંથમાં સિદ્ધ કરે છે તો 24-25 ની ગાથા છે જો વાંચે જીવ જ્ઞાન પ્રમાણ નહીં હોય જો એ માન્યતા જે જીવની છે તો તેના મતે જીવ જ્ઞાનથી હીન કે અધિક અવશ્ય હોય બરાબર જો જીવ અને જ્ઞાન પ્રમાણ સેમ ન હોય તો કાં તો જીવ મોટો છે અને જ્ઞાન નાનું છે કાં તો જ્ઞાન મોટું છે જીવ નાનું છે હવે જો ઇન વન કેસ જો જીવ મોટો હોય જ્ઞાન નાનું હોય તો બાકીનો જીવ તો નથી જાણતો અચેતન થઈ ગયો ખ્યાલ આવે કે અને જો જ્ઞાન મોટું હોય જીવ નાનો હોય તો પછી આટલું જ્ઞાન એ દ્રવ્ય વગરનું થઈ જાય એમ કેવી રીતના બને જો સેકન્ડ ગાથા જો હીન આત્મા હોય તો નવ જાણે ચેતન જ્ઞાન એ આજે અચેતન આજે બાકીનું જ્ઞાન છે અચેતન થયું ને કેમ કે એ જીવનું નથી એ તો એક્સ્ટ્રા છે તો એ કેવી રીતના જાણે અને જો અધિક હોય જ્ઞાનથી તો વણ જ્ઞાન કેમ જાણે કરે તો જ્ઞાન વગર એટલો આત્મા શું કરે તો એટલે એવું તો બને જ નહીં જ્ઞાન અને આત્મા કેવા છે કે એક્ઝેક્ટ સરખા છે બરાબર આટલું સિદ્ધ થયું જો આગળ આવો 26 માં તો હવે પાછો પ્રશ્ન ઉભો થયો કે આ જ્ઞાનની જેમ આત્માનું પણ સર્વગતપણું ન્યાય સિદ્ધ છે હવે આ જ્ઞાનની જેમ આત્માનું સર્વગતપણું એટલે કે જે આપણે બે દિવસ પહેલા વાત થઈ હતી તેમ કે એક છે દ્રવ્ય, એક છે ગુણ અને એક છે પર્યાય, એમ આપણે કહ્યું ને. તો કેવળ જ્ઞાનમાં લોકાલોક જણાય છે. તો કેવળ જ્ઞાનમાં જણાય છે નો મતલબ શું? જ્ઞાનમાં નથી જણાતા? અરે જ્ઞાન ઈ છે ને, કઈ જુદું થોડી છે. અને જ્ઞાનમાં જણાય છે તો આત્મામાં જણાય છે કે નહીં? અરે આત્માને જ્ઞાન ક્યાં જુદા છે? સેમ જ તો છે ને આખી વસ્તુ. એક જો ભેદ વિવક્ષાથી સમજાવવાની પદ્ધતિથી ત્રણમાં ભેદ કરીને સમજાયું. અભેદ વિવક્ષાથી પદાર્થ તો એક જ છે ને. તો જો અહીંયા કહે છે 26માં, છે સર્વગત જીનવર અને સૌ અર્થ જીનવર પ્રાપ્ત છે. જીન જ્ઞાનમય ને સર્વ અર્થો વિષય જીનના હોય. જો જીનેન્દ્ર ભગવાન કેવા છે કે જ્ઞાનમય છે અને જ્ઞાનમાં લોકો જણાય છે, માટે જે સર્વ પદાર્થો જણાય છે તે કોને જણાય છે? કે અરે જીનવરને જ જણાય છે. ખાલી જ્ઞાનને જણાય છે એમ નહીં, જીનવરને એટલે કે આત્માને જ જણાય છે. આગળ આવજો 27માં. હવે આત્મા અને જ્ઞાનનું એકત્વ અન્યત્વ વિચારે છે, કે એનો મતલબ એમ થયો કે આત્મા અને જ્ઞાન સેમ છે. એક તો ક્ષેત્ર અપેક્ષા બી સેમ છે, આપણે જોયું હા કે નાનું મોટું નથી. અને હમણાં જે જોયું એ ભાવ અપેક્ષા એ બી સેમ છે એમ જોયું, કે જેવું જ્ઞાન જાણે છે એ જ તો આત્મા જાણે છે, ભાવ પણ સેમ જ છે. તો એનો મતલબ કે આત્મા અને જ્ઞાન એક જ છે. તો બે શબ્દ શું કામ વાપર્યા? એક જ શબ્દ વાપરવો જોઈએ ને, કે આત્મા કહો કે જ્ઞાન કહો, બે એક જ તો છે. તો આચાર્ય ભગવાન શું કહે છે કે ના, એવું નથી. જો વાંચે છે, છે જ્ઞાન આત્મા જીન મતે, આત્મા વિના નહીં જ્ઞાન. જ્ઞાન કેવું છે કે જ્ઞાન તો આત્મા જ છે અને આત્મા વિના જ્ઞાન હોતું નથી. પણ જો તે કારણે છે જ્ઞાન જીવ, કે જીવ કેવો છે એટલે જ્ઞાન કેવું છે કે જીવ રૂપે છે. જીવ જ્ઞાન છે વા અન્ય છે? જીવ કેવો છે કે જ્ઞાન સિવાય અન્ય પણ છે? એક જગ્યાએ એવો ડિફરન્શિયેટ બિટવીન કર્યું છે કે જીવ અને જ્ઞાનમાં, ગુણ અને ગુણીમાં તફાવત લખો. ખ્યાલ આવે કે એક દ્રવ્યમાં અને એના ગુણમાં તફાવત લખો, કે જ્ઞાન અને આત્મામાં ડિફરન્શિયેટ બિટવીન કરો. તો કેવી રીતના ડિફરન્શિયેટ કરશો? કે દેવ અસંખ્યાત પ્રદેશી છે, દેવ જાણે છે, દેવની દર સમયની પર્યાય થાય છે. તો બેવ સેમ થયા કે ના? એટલું જ નહીં, એટલું જ નહીં. જો નામ અપેક્ષા એ ભેદ છે, કે એકનું નામ જ્ઞાન છે, એકનું નામ જીવ છે. પછી લક્ષણ અપેક્ષા એ ભેદ છે, કે એકનું જાણવું એનું લક્ષણ છે અને આ તો અનંત ગુણમય એનું લક્ષણ છે. પછી સંખ્યા અપેક્ષા એ ભેદ છે, કે જ્ઞાન ગુણ તો એક જ છે અને આત્મામાં તો આવા અનંત ગુણ રહેલા છે. એવી રીતના નામ લક્ષણ સંખ્યા, પછી એવું તત્વાર્થ સૂત્રમાં આવે છે, સત સંખ્યા લક્ષણ પછી ભેદ અંતર બાહ્ય, એ બધા અપેક્ષા એમાં ભેદ પડે છે. એનું ડિટેલ આપણે કરવા બેસીએ તો થાય, પણ હમણાં આગળ વધીએ. તો શું કહ્યું અહીંયા? કે જે જીવ છે એમાં જ્ઞાન પણ છે અને અન્ય ગુણો પણ છે. અને જ્ઞાન છે કેવું છે કે એકદમ જીવગત છે. બરાબર, આગળ વધીએ. 28, હવે તો જ્ઞાન અને જ્ઞેયના પરસ્પર ગમનને રદ કરે છે. ગમનને રદ કરે છે એટલે કે જ્ઞેય જ્ઞાનમાં આવતું નથી, જ્ઞાન જ્ઞેયમાં જતું નથી. બંને પોતપોતાની સત્તામાં રહીને જ્ઞાન જ્ઞેયને જાણી લે છે. જો છે જ્ઞાની જ્ઞાન સ્વભાવ, અર્થો જ્ઞેય રૂપ છે જ્ઞાની. જ્ઞાની કેવા છે કે જ્ઞાન સ્વભાવે રહેલા છે. અને અર્થો એટલે કે પદાર્થો, જે બીજા પદાર્થો કેવા છે એ જ્ઞેય રૂપે રહેલા છે. જેમ રૂપ છે નેત્રો તણા નહીં વર્તતા અન્યોન્યમાં, કે જેવી રીતના નેત્ર છે એ નેત્ર ક્યાંય બીજા પદાર્થોમાં જતું નથી, એ પોતાની જગ્યાએ રહીને બીજા પદાર્થોને જાણે છે. એવી જ રીતે આ કઈ ગાથા સિમિલર છે? સમય સાથે 320 ગાથા એ સિમિલર છે ને. જેમ નેત્ર રહે એનો જે જ્ઞાન નથી તારક નથી વેદક, અરે એવી રીતના જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમ જ મોક્ષ. તો આ જેવી રીતના નેત્ર પર પદાર્થોને ફક્ત જાણે જ છે, એને કરતું ભોગવતું નથી અને દૂર રહીને જાણે છે ત્યાં એમ કરતું ભોગવતું નથી, એના ઉપર વજન છે. અને અહીંયા શું કહેવા માંગે છે કે નેત્ર નેત્રની જગ્યાએ છે, પદાર્થ પદાર્થની જગ્યાએ છે અને તોય એને જાણી લે છે. એવી રીતના જ્ઞાન જ્ઞાનની જગ્યાએ છે, જ્ઞેય જ્ઞેયની જગ્યાએ છે અને તોય એને જાણી લે છે. तो हवे आपने घणीवार आ एक चर्चा उभरी थी ना बहुत पहला कि केवल ज्ञानी भगवान लोका लोक ने जाने छे के नहीं जाने जीव पर पदार्थ ने जाने छे के नहीं जाने तो जो केवल ज्ञानी भगवान પોતાના स्वभाव में रहने लोका लोक ने जाने एक अपेक्षा है कहिए तो लोका लोक ने नहीं जानता પોતાના ज्ञान में पड़ता प्रतिबिंब ने जाने छे અને લોકા લોક તો એની જગ્યા છે ખ્યાલ આવે ને એટલે નથી જાણતા પણ એ જે જાણે એ જે નથી જાણતા એટલે જે પ્રતિબિંબ પડે છે કોનું છે કે લોકા લોકનું છે એટલે વ્યવહાર અપેક્ષાએ એ લોકા લોકને જાણે છે ખ્યાલ આવે જો આગળ વધે તો હવે આત્મા પદાર્થોમાં નહીં વર્તતા થતા છતાં જેનાથી તેને પદાર્થોનું વર્તવું થાય છે એવા શક્તિ વૈચિત્ર્યને પ્રકાશે છે કે આત્મા પદાર્થમાં જતો નથી પદાર્થ એની જગ્યાએ છે તો પછી કેવી રીતના જાણે છે તો જો જ્ઞેય પ્રવિષ્ટ ન અણ પ્રવિષ્ટ ન જાણતો જગ સર્વને નિત્ય અતિન્દ્રિય આત્મા જગ નેત્ર જાણે સ્વરૂપને એક આપણે 47 શક્તિઓ છે ને એમાં એક શક્તિ છે નામ તો ભૂલી ગયો પણ એક શક્તિમાં એવું આવે છે કે આત્મા સર્વ પદાર્થોમાં વ્યાપેલો છે કોઈને યાદ હોય તો શક્તિનું નામ સર્વગત હા સર્વગત નહીં ને અસર્વગત નહીં સર્વગત નહીં ને અસર્વગત નહીં માં છે સોરી સર્વગત નહીં ને અસર્વગત નહીં તો સર્વગત નહીં આત્મા બધા જ જ્ઞે પદાર્થમાં વ્યાપેલો છે વ્યાપેલો છે નો મતલબ શું કે બધા ત્યાં પહોંચી ગયો એમ પહોંચી ગયો ને બધાને જાણે છે એટલે એમ કહેવાય કે બધામાં વ્યાપેલો છે તો અસર્વગત નહીં કે આત્મા કોઈ પદાર્થને જાણતો જ નથી બસ પોતાના આત્માને જ જાણે છે ખ્યાલ આવ્યો ને એક કહેવાની ખાલી અપેક્ષા છે કે ઓલા પદાર્થ નથી જાણતો આત્મા તો આત્મામાં જ છે એવી જ રીતે જો અહીંયા કહે છે કે જ્ઞેય પ્રવિષ્ટ પણ છે અને અણપ્રવિષ્ટ પણ છે અને તે એવી રીતના સર્વ જગતને જાણે છે નિત્ય અતિન્દ્રિય આત્મા જેમ નેત્ર જાણે રૂપ જેવી રીતના નેત્ર ફક્ત રૂપને જાણે છે એવી રીતના અતિન્દ્રિય આત્મા બધા જ પદાર્થોને આવી રીતના જાણે છે આગળ આવો 30 લાકડા હવે આ રીતે નીચે પ્રમાણે જ્ઞાન પદાર્થોમાં વર્તે છે એમ દ્રષ્ટાંત દ્વારા સ્પષ્ટ કરે છે દ્રષ્ટાંત પણ કેટલું સરસ આપ્યું છે કે દૂધમાં એક ઇન્દ્રનીલ મણી બ્લુ કલરનો મણી નાખી દઈએ તો આખું દૂધ બ્લુ થઈ જાય છે કે આપણા જૂના મણીઓની એવી શક્તિ હતી કે મણીમાંથી જ પ્રકાશ નીકળતો હતો હવે તો આપણા હીરામાં પથરા જ છે બીજું કાંઈ નથી એમાં આપણે લાઈટ નાખીએ તો ચમકે નહીં તો અંધારામાં મૂકીએ તો કાંઈ પ્રકાશ ભલું જ ના થાય એટલે આ તો ખરેખર પતરાઓ છે જૂના જમાનાના મણીઓ એવા હતા કે એને તમે અંધારામાં મૂકો તો આખી રૂમ પ્રકાશી જાય તો ઇન્દ્રનીલ મણી એને દૂધમાં નાખીએ તો આખું દૂધ બ્લુ થઈ જાય પણ દૂધ બ્લુ છે ખરેખર કે ના ખરેખર તો વ્હાઈટ જ છે પણ એવું દેખાય છે એવી જ રીતે આ જે જ્ઞાન છે એ લોકાલોકને જાણે છે તો લોકાલોકમાં જાણે જ્ઞાન સ્વભાવ ફેલાઈ ગયો એવું લાગે છે પણ એવું છે કે ના લોકાલોક તો જડ જ છે પણ ખરેખર એવું નથી તેમ જ્ઞાન પણ અર્થો વિશે જે એમ લાગે છે કે જ્ઞાન આ બધા અર્થમાં વ્યાપી ગયું પણ ખરેખર એવું નથી જ્ઞાન તો જ્ઞાનની જગ્યાએ જ છે 31 માં શું કહે છે હવે આ રીતે પદાર્થો જ્ઞાનમાં વર્તે છે એમ વ્યક્ત કરે છે ન હોય અર્થો જ્ઞાનમાં તો જ્ઞાન સૌગત પણ નહીં જો આ જ્ઞાનમાં ન જણાય પદાર્થો તો જ્ઞાનને સર્વગત કેવી રીતના કહેવાય એટલે પદાર્થો તો જ્ઞાનમાં જણાય છે પણ જ્ઞાન ખરેખર એમાં જતું નથી ને સર્વગત છે જ્ઞાન તો કેમ જ્ઞાનસિદ્ધ અર્થો નહીં જ્ઞાન તો સર્વગત છે બધાને જાણે છે તો એ પદાર્થો જ્ઞાનમાં નથી એમ કેવી રીતના કહો છો ખ્યાલ આવે ને તો એ પદાર્થો જ્ઞાનમાં જણાય છે કે નહીં કે જણાય જ છે ખ્યાલ આવે ને જો આપણે એક અપેક્ષાથી એમ જ કહેવાય કે જ્ઞાનમાં લોકાલોક જણાય જ છે ખ્યાલ આવે ને હવે એ એ અપેક્ષા ભલે સ્થૂળ અપેક્ષા છે પણ એ તો એ નયનો અંશ છે ને નય સમ્યક જ્ઞાનનો અંશ છે સમ્યક જ્ઞાન એટલે સાચું જ્ઞાન છે એટલે સાવ નાખી દેવા જેવું નથી પણ કઈ અપેક્ષા એ હવે નથી તો જો એ કેસે અહીંયા આગળ નહીં લખવું હવે એ રીતે વ્યવહાર आत्मा ने पदार्थों साथे एक बीजा नो वर्तवा पण होवा छता ज्ञान ने पदार्थ ने एक बीजा प्रत्ये वर्तवा पण होवा छता ते पर ने ग्रया मुक्या विना अने पर रूपे परिणम्या विना सर्व ने देखतो जाणतो होवाथी तेने એટલે કે પદાર્થ સાથે અત્યંત ભિન્ન પણું છે એનું દર્શન. આત્મા અત્યંત ભિન્ન છે અને પદાર્થો અત્યંત ભિન્ન છે. પ્રભુ કેવળી ન ગ્રહે ન છોડે પર રૂપે ન પરિણમે દેખે અને જાણે નિશેષે સર્વતઃ તે સર્વ. જો ગાથાઓ કુંકુંદાચાર્ય કેટલી સિમ્પલ છે કે આમાં કાંઈ એક્સપ્લેન કરવાની જરૂર છે, ખાલી ગાથા વાંચતા જઈએ ને તો પણ આખા શાસ્ત્રનો ભાવ પકડાઈ જાય છે. આ કુંકુંદાચાર્યની એ વિશેષતા છે કે એમણે એમ કે સર્વથી મહાન શાસ્ત્રોની સર્વોત્કૃષ્ટ શાસ્ત્રોની રચના કરી છે, પણ તો એ ભાષા એટલી સિમ્પલ છે કે કોઈને પણ સમજાય, કોઈ નવો વ્યક્તિ હોય ને એને પણ ખાલી ગાથા વાંચીને ભાવ પકડાઈ જાય છે. તો જો પ્રભુ કેવળી નિશ્ચયથી પરમાં વ્યાપતા નથી અને વ્યવહારથી પરમાં વ્યાપે છે, બરાબર આટલી વાત થઈ. હવે જો પાછું ટોપિક થોડો બદલે છે 33માં, હવે કહે છે કેવળ જ્ઞાની અને શુદ્ધ જ્ઞાનીમાં શું ફરક. તો જો હવે કેવળ જ્ઞાની અને શુદ્ધ જ્ઞાનીને અવિશેષપણે દર્શાવીને વિશેષ આકાંક્ષાના ક્ષોભને ક્ષય કરે છે કે જેવા કેવળ જ્ઞાની છે એવા શુદ્ધ જ્ઞાની છે. શુદ્ધ જ્ઞાનથી જાણે ખરે જ્ઞાયક સ્વભાવી આત્મને ઋષિઓ પ્રકાશક લોકના શુદ્ધ કેવળી તેને કહે. જે જીવ શુદ્ધ જ્ઞાનથી પોતાના આત્માને જાણે છે તો કેવળ જ્ઞાની પણ પોતાના આત્માને જ જાણે છે, તો કેવળ જ્ઞાનમાં શુદ્ધ જ્ઞાનમાં કઈ ફરક નથી. આ પ્રવચન સાચીની 80મી ગાથામાં એવું આવશે કે જે અરિયંત ભગવાનને દ્રવ્યપણે ગુણપણે પર્યાયપણે જાણે છે તે પોતાના આત્માને જાણે છે. તો આપણે જનરલી કેવો અર્થ કાઢીએ કે ભાઈ કેવળ જ્ઞાની ભગવાન કેવા છે કે દ્રવ્ય ગુણથી તો શુદ્ધ છે, હું કેવો છું દ્રવ્ય ગુણથી શુદ્ધ છું, અને કેવળ જ્ઞાની ભગવાન પર્યાય કેવા છે શુદ્ધ છે, અને હું કેવો છું પર્યાય અશુદ્ધ છું. પણ આચાર્ય ભગવાન ના પાડે છે. આચાર્ય ભગવાન શું કહે છે કે ના ના એમ નહીં, જેવા અરિયંત ભગવાન દ્રવ્ય ગુણ પર્યાય છે તેવો જ હું પણ દ્રવ્ય ગુણ પર્યાય છું. તો શિષ્ય કહે છે શું વાત કરો છો, મારી નેમની પર્યાય સેમ કેવી રીતના હોય, કેવી રીતના હોય આપણી નેમની પર્યાય સેમ. તો ત્યાં 80મી ગાથાની ટીકામાં વાંચજો તમે, ત્યાં અમૃત ચંદ્રાચાર્ય એમ કહે છે કે કેવળ જ્ઞાની ભગવાન પોતાના કેવળ જ્ઞાનથી બી આત્માને જ જાણે છે, અને જે જ્ઞાની ધર્માત્મા છે એ પોતાના જ્ઞાનથી પણ મતિશુદ્ધ જ્ઞાનથી બી આત્માને જ જાણે છે. તો હા ક્વોન્ટિટીમાં ફરક પડે, પણ જે જાણવાનો સ્વભાવ જે વસ્તુને જાણે છે એ તો બેની સેમ જ છે ને, એટલે પર્યાય પણ સેમ જ છે, જાઓ કઈ ફરક નથી. ખ્યાલ આવે કે નહીં? કેટલી સરસ આવા બધા અર્થો આચાર્ય ભગવાન કરે છે, કેમ કે એમની નજર એ લોકાલોકને જાણવાની શક્તિ પર છે જ નહીં. એમની નજર સેના પર છે કે કેવળ જ્ઞાનથી જાણે છે શું મુખ્ય રૂપે પોતાના આત્માને જાણે. તો અહીંયા આચાર્ય ભગવાને કહી દીધું કે જે શુદ્ધ જ્ઞાનથી પોતાના આત્માને જાણે છે ને તો શુદ્ધ કેવળી છે. તો એક પ્રશ્ન ઉભો થાય ને કે અરે પણ 12 અને 14 પૂર્વના જાણકારને શુદ્ધ કેવળી કહેવાય, કમસે કમ એટલું તો કહો, નહીં તો કોઈ તિર્યન જો પશુ પોતાના આત્માને જાણે તિર્ય શુદ્ધ કેવળી થઈ જશે, તો એમ કેવી રીતના ચાલે? તો જો નેક્સ્ટ ગાથામાં શું કહે છે આચાર્ય ભગવાન, હવે જ્ઞાનના શુદ્ધ ઉપાધિકૃત ભેદને દૂર કરે છે, અર્થાત શુદ્ધ જ્ઞાન પણ જ્ઞાન જ છે, શુદ્ધ જ્ઞાન રૂપી ઉપાધિને કારણે જ્ઞાનમાં કઈ ભેદ નથી એમ કહે છે. ઉદ્ગલ સ્વરૂપ વચનોથી જેનો ઉપદિષ્ટ જે સૂત્ર છે, જે દિવ્ય ધ્વનિના માધ્યમથી જે સૂત્ર કહેવામાં આવ્યા ને એ જ છે ને દ્વાદશાંગ. તો છે જ્ઞપ્તિ તેની જ્ઞાન તેને સૂત્રની જ્ઞપ્તિ કહે, કે જે પોતાના જ્ઞાન પર્યાયમાં તે જીન ઉપદિષ્ટ સૂત્ર જાણે છે ને તો એને પણ ચલો અમે શુદ્ધ જ્ઞાની કહીએ છીએ. થોડું કન્સેશન આપ્યું કે ચલો એમને પણ અમે શુદ્ધ જ્ઞાની કહી દઈએ છીએ, ખ્યાલ આવે ને? પણ એ પૂદગલને જાણવું કઈ મુખ્ય નથી. એનો વાત કેવી રીતના કરી દો, પૂદગલ સ્વરૂપ વચનોથી જીનેન્દ્ર ભગવાને જે સૂત્ર કયા કેવી રીતના કયા, કે પૂદગલ સ્વરૂપ વચનોથી. તો જે જ્ઞાનથી આત્માને જાણવું વધારે મહત્વનું છે કે પૂદગલને જાણવું વધારે મહત્વનું છે, કે આત્માને જાણવું વધારે મહત્વનું છે? એટલે આત્માને જાણતા જ્ઞાનને જ શુદ્ધ કેવળી કહી દીધું, ખ્યાલ આવે છે કે નહીં? અને એની સાથે સાથે ચલો વ્યવહારથી જે બાર અંગને જાણે છે એને પણ શુભ કેવડી કહ્યા. ખ્યાલ આવ્યો કે? ચાલો આગળ 35મી ગાથા. તો હવે છે ને થોડુંક આ કર્તૃત્વ જે નૈ નાયક સંબંધ આવ્યો કે મેં જાણ્યું, શુદ્ધ જ્ઞાનથી જાણ્યું. કોને જાણ્યું? કે ઉદગલને જાણ્યું. તો મેં જાણ્યું કોને જાણ્યું? કે પદાર્થને જાણ્યું. તો જ્ઞે જ્ઞાયક સંબંધ થયો કે? તો જો એનો ભેદ દૂર કરે છે. હવે આત્મા અને જ્ઞાનનો કર્તૃત્વ કરણત્વ ભેદ દૂર કરે છે. કઈ રીતે ભેદ દૂર કરે છે? કે મેં જ્ઞાનથી જાણ્યું એમ આવે ને, તો હું કરતા થયો. જ્ઞાનથી એટલે કોઈ સાધન થયું ને મારી પાસે, સાધન થયું. મેં હાથથી આને ઉપાડ્યું તો હું જુદો, હાથ જુદો અને આ વસ્તુ જુદી જેને મેં ઉપાડ્યું. એવી જ રીતે મેં જ્ઞાનથી લોકાલોકને જાણ્યું તો જ્ઞાન સાધન થયું અને હું કોણ થયો? કે હું કરતા થયો. તો આચાર્ય ભગવાન કહે છે, ના ના એમ નહીં, એમ નહીં, મેં જ જાણ્યું એમ કહો સીધું. કેમ કે હું અને જ્ઞાન તો બે અભેદ જ વસ્તુ છે, એમાં કોઈ સાધન જેવું કોઈ નથી. જો ગાથા, જે જાણતો તે જ્ઞાન નહીં, જીવ જ્ઞાનથી જ્ઞાયક બને. જીવ કઈ જ્ઞાનથી જ્ઞાયક નથી, જીવ સ્વભાવથી જ જ્ઞાયક છે. પોતે પ્રણમતો જ્ઞાન રૂપ ને જ્ઞાન સ્થિત સૌ અર્થ છે. જેવી રીતે આપણે હમણાં શરૂઆતમાં જ વાત કરી કે જીવ જીવ કેવો છે, એટલે પદાર્થ કેવો છે, જ્ઞાન પ્રમાણ છે. જ્ઞાન કેવું છે કે જ્ઞે પ્રમાણ. જ્ઞે કેવું છે? લોકાલોક, એટલે લોકાલોકથી જ્ઞાન જાણે છે અને જ્ઞાનથી જીવ જ્ઞાયક બને છે. ના એમ નહીં, જીવ જ લોકાલોકને જાણે છે. ખ્યાલ આવ્યું? કેમ કે જીવ અને જ્ઞાનમાં અભેદ પણ છે. બરાબર, આ 35મી થઈ. તો છેલ્લી 36મી ગાથા આપણે આ શરૂ કરીએ છે, એનું કન્ટિન્યુએશન આખું આગળ ચાલશે, પણ આપણે અહીંયા સ્ટોપ કરીશું આજે. તો હવે જ્ઞાન અને જ્ઞેય જે છે તે વ્યક્ત છે કે કેવી રીતના છે? તો જો છે જ્ઞાન તેથી જીવ, જ્ઞેય ત્રિધા કહેલું દ્રવ્ય છે. ત્રિધા એટલે કે ત્રણે કાળરૂપ, ભૂત ભવિષ્ય વર્તમાન. તો જ્ઞેય કેવું છે? કે ત્રણે કાળરૂપ છે. અને જ્ઞાન કેવું છે? કે જીવમાં જ જ્ઞાન સ્વભાવ છે. એ દ્રવ્ય પરમે આત્મા પરિણામ સંયુક્ત જેહ છે. જે જ્ઞેય છે તે પર દ્રવ્ય છે અને આત્મા જુદો દ્રવ્ય છે, પણ બંને દ્રવ્ય કેવા છે? કે પરિણામ સંયુક્ત છે. પરિણામ સંયુક્ત એટલે કે બંને દ્રવ્યમાં પર્યાયાત્મક છે. કે જીવ દ્રવ્ય ગુણ પર્યાયાત્મક છે, તો જીવ જ્ઞાયક પદાર્થ છે. એનામાં જ્ઞાન ગુણ એ વિશેષતા છે અને એનામાં જાણવાનું કાર્ય જે ચાલે છે તો એ જાણવાના કાર્યમાં પર પદાર્થ જણાય છે. તો એ પર પદાર્થ પણ કોઈ તો દ્રવ્ય છે કે નહીં? એ પર પદાર્થ પણ કોઈ દ્રવ્ય છે. એનામાં પ્રમેયત્વ ગુણ આદિ જણાવવારૂપ વિશેષતાઓ છે અને એની વર્તમાન અવસ્થા આવી છે જેને જ્ઞાન જાણે છે. તો જ્ઞાનનું જાણવાનું કાર્ય અને પરનું જણાવવાનું કાર્ય એ કઈ રીતે બંધ બેસે છે અને એમાં આખો ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત કેવી રીતના આવે છે એ આખું આ 36 જોયું ને, 37, 38, 39 ત્રણ ગાથામાં આખો ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત આપણને આવશે. અને પછી આગળ પણ આ જ્ઞાન જ્ઞેયનો સંબંધ આગળ છેલ્લે સુધી લઈ જશે. અને કહેવા શું માંગે છે? કે આ જે જ્ઞાન છે એ સર્વગત કેવળ જ્ઞાનમાં આવી શક્તિ છે અને એ શક્તિ કોઈ જ્ઞાનની નથી, એ જ્ઞાયકની શક્તિ છે. ખ્યાલ આવ્યું? એમ કરીને આપણા જ્ઞાયક સ્વભાવની આવી જબરજસ્ત જે કેવળ જ્ઞાનરૂપ શક્તિ છે એનું મહાત્મ્ય આ આખા જ્ઞાન અધિકારમાં આપણને સમજાવે છે. એની ચર્ચા આપણે લઈશું.
અવિનાશી મો